સદા પદ મેરો. સર્વ જીવ છે સીધ સમ, જે સમજે તે થાય. એ પોતાનું સ્વરૂપ છે, સીધી પોતાનું સ્વરૂપ છે. વાં તો એનો નમૂનો છે, સેમ્પલ. વાં જોઈને આ એ જોવાનું, વાં જોઈને પછી આ જોવાનું. એ કેવો દ્રષ્ટાંત એવો બહેનો, કે જંગલ હતું, જંગલમાં ભરવાડ ઘેટા ચારે, ઘેટા ને બકરા ને ચારે, બધાના પોતાના હોય કે બીજાના હોય. તો એમાં જંગલમાં એક સિંહણ વ્યાણી, તો એક બચ્ચું વિખૂટું પડી ને એમાં બળી ગયું. તો એ તો ગોવાળ કે આ ભૂલું પડેલું છે, તો સૌને ચારે, તો ભેગો એની સંભાળ રાખે. એમ કરતા કરતા સિંહનું બચ્ચું થયું મોટું, પણ એની એની વૃત્તિ ઘટા જેવી થઈ ગઈ. એની વૃત્તિ જેમાં ઓલો સંઘ થયો ને, એની વૃત્તિ એવી થઈ ગઈ શાંત, કોઈ ક્રૂરતા ના આવી. એમાં થઈ ગયું મોટું ઘણું. અને એમાં એક વખત આમ સામે ટેકરી ઉપર કોઈ સિંહ છેટેથી આમ દેખાણો. એ સિંહે આ ટોળાને જોયું, ટોળાને, ઘેટાના ટોળામાં, કે આ સિંહનું બચ્ચું મારી જાતનું ક્યાંથી આવી ગયું અહીંયા. એને આશ્ચર્ય થયું. તો હવે આને કેમ છોડાવવું, આ ફસાણું છે. એને છોડાવવાનો કિમ્યો કર્યો એને. ત્યાંથી એની ભાષામાં સિંહ ગર્જના કરી, અને સિંહ ગર્જનામાં એમ કહ્યું, હે સિંહના બચ્ચા, તું પેલા મારા સામે જો, મારા સામે જો એને પછી તારા સામે જો, આટલું કરતું. થોડા સિંહનું એ મૂળ તો બચ્ચું તો સિંહનું ને, એ ઘેટાનું બચ્ચું નહોતું. આમ જોયું, આમ જોઈને પછી આમ જોયું, જે આમ જોયું ઠેકડો મારીને ભાગી ગયું. અરે હું તો તારા જેવો સિંહ છું, આ ઘેટા જેવો ક્યાં છું. એનું સ્વરૂપ પોતાને, ઓનું સ્વરૂપ જોયે ને પોતાનું સ્વરૂપ જોયું. એમ આચાર્ય ભગવાને પ્રવર્તન સારમાં 80 નંબરની ગાથા લખી છે, કે જો તું અરંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણ પહેલા, એને જાણીને તું તારા આત્માને જાણ, તો તારો મોહનો નાશ થઈ જશે. સમજી ગયા, પાઠ છે. તો આચાર્ય ભગવાન કહે છે કે આ જે પંચ પરમેષ્ઠી, એના નમસ્કાર, એની પ્રતિમા, એ વ્યવહાર કેમ છે, એ વ્યવહાર સાચો છે. એક વખત હું ઇન્દોરમાં ગયો, તો ઇન્દોરમાં આ દાખલો મેં આપ્યો હતો એને, કે એક ભાઈએ પૂછ્યું કે આ પ્રતિમાનો વ્યવહાર શા માટે. આ પ્રતિમાને આપણે પગે લાગવા આવીએ છીએ, પોતે પગે લાગતા હતા, પણ રહસ્ય શું એમ સમજવા માટે. પ્રશ્ન તો સમજવા માટે પૂછાય. કહ્યું ભાઈ આ દાખલો આપ્યો. કહ્યું 24 કલાક આત્મા વેપાર રોજગારમાં એવો મશગુલ હોય કે એને આત્માનું વિસ્મરણ થઈ જાય છે, આત્મા એને યાદ નથી આવતો. એટલે કા સવારના કા સાંજે મંદિરે જઈ ભગવાનની પ્રતિમા, વિતરાગી પ્રતિમા જુએ છે, વિતરાગી પ્રતિમા, અરિહંતની પ્રતિમા જોઈ અને વિચારે છે કે હે ભગવાન, જેવું તારું સ્વરૂપ છે એવું મારું સ્વરૂપ છે. હું આ તારા દર્શન કરવા આવ્યો છું. એ તો તારા દર્શન કરવા એટલા માટે આવ્યો છું કે મને આ 24 કલાકમાં મારા આત્માનું વિસ્મરણ થયું હતું. જ્યાં હું તને જોઉં છું ને, ત્યાં મારા આત્માનું સ્મરણ મને તાજું થાય છે. એટલે હું તો મારા લોભ માટે આવ્યો છું. હું તને પગે લાગું કે ન લાગું, તું તો વિતરાગ થઈ ગયો છે, તારે કઈ પડી નથી. કોઈ પગે લાગવા આવે કે ન લાગવા, એ તો સામું જોતા નથી, એ તો સામું જોતા નથી. જે પગે લાગવા ના આવે એના પ્રત્યે દ્વેષ કે ક્રોધ કરતા નથી, અને જે પગે લાગવા આવે એના પ્રત્યે રાગ કરતા નથી. એ તો વિતરાગ પરમાત્મા બિરાજમાન છે પ્રભુ. પણ હું મારા સ્મરણ માટે હું આપનું સ્મરણ લેવા આવ્યો છું. જ્યાં વિતરાગી પ્રતિમા જોઉં છું ને, ત્યાં મને મારું સ્વરૂપ યાદ આવે છે. હે પ્રભુ, તારામાં રાગ દ્વેષમો નથી, તો મારા સ્વભાવમાં પણ રાગ દ્વેષ નથી. તું એ જાણનાર, હું એ જાણનાર. તું કોઈનો કરનાર નહીં, હું પણ કોઈનો કરનાર નહીં, હું તો જ્ઞાતા છું. એમ તારા સ્વરૂપને જાણીને, મારા સ્વરૂપને, ઓલા સિંહને જેમ જાણ્યું ને પછી પોતે જાણ્યું, એમ જે તીર્થંકર ભગવાનની પ્રતિમાના દર્શન કરીને પોતાના આત્માને જાણે છે, એ ઠેકડો મારીને સંસારમાંથી બહાર નીકળી જાય છે. એટલે મોહનો નાશ થઈ જાય છે, એને આત્માનો અનુભવ થાય છે. એટલા માટે આજે પ્રતિમાનો જે વ્યવહાર છે, એ વ્યવહાર યથાતથ્ય છે, નિશ્ચયપૂર્વકનો વ્યવહાર હોય છે. જ્ઞાનીઓને દર્શન હોય છે, જ્ઞાનીઓને પણ હોય છે, અને જે અજ્ઞાની જીવ હોય એને પણ એ પ્રકારના નિમિત્તનું અવલંબન પોતાના સ્વરૂપનું સ્મરણ કરવા માટે આવે છે. પ્રતિમાના દર્શન કરે ત્યારે એને સહજપણે પાપના પરિણામ ન હોય પણ પુણ્યના પરિણામ, શુભ ભાવ. પણ પ્રભુ આ તને જોઈને શુભ ભાવ મને થાય ને પુણ્ય બંધાય ને પૈસો મળે એ લોભથી એવું નથી આવતો. મારે તો મારા આત્માના દર્શન તને જોઈને મારું સ્વરૂપ મને યાદ આવે, સમજી ગયા. એ વાત આ કહે છે કે પરંતુ જ્યારે ભગવાન આવો અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા છે, આત્મા ત્રણેકાળ જ્ઞાનમય છે, રાગમય એક સમય થયો નથી, અશક્ય છે. રાગમય થવું આત્માનું ત્રણેકાળ અશક્ય છે. કપડું ગમે એટલું મેલું થયું હોય પર્યાય અવસ્થાએ તો પણ કપડું પોતાના સ્વચ્છ સ્વભાવને કાયમ રાખે છે, એ મેલું થઈ શકતું જ નથી. એનો જે મૂળ સ્વભાવ છે એ પલટીને મેલું થઈ શકે નહીં. જો મેલું થાય તો કોઈ ધોવે જ નહીં બેનો, સાબુ હું કામ બગાડે ને પાણી બગાડે. પણ એને શ્રદ્ધા છે, કપડામાં શ્રદ્ધા છે કે કપડું સ્વચ્છ અને નિર્મળ છે. પણ આ આત્મા શુદ્ધ અને નિર્મળ છે એમ જ્ઞાની કહે ત્યાં એ બેનોને શ્રદ્ધામાં ના આવે. એ કેમ બને? અરે એ કેમ બને? એક તમને ઘણા દ્રષ્ટાંતો છે કે સોનું ખાણમાંથી નીકળે છે ત્યારે સોનું શુદ્ધ જ છે, સોનું અશુદ્ધ નથી થયું. અશુદ્ધતા તો માટીની છે, એ જેને શ્રદ્ધા છે ને એની પ્રોસેસ કરીને શુદ્ધ સોનું તારવી લે છે. એમ આત્મા, ભગવાન આત્મા જ્ઞાનમય આત્મા છે, બધાના આત્મા જ્ઞાનમય છે. એવા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, આ બાળગોપાળ સૌને સદાકાળ, આ બાળગોપાળ એટલે નાના મોટા બધાને, બાળ એટલે નાનું ને ગોપાળ એટલે મોટા, એટલે એકેન્દ્રીથી માંડીને સંઘની પચીન્દ્રીને બાળગોપાળ બધું આવી ગયું. સૌને જો, બાળગોપાળ નાના મોટા બધાને, અને સૌને, એક જીવ બાકી નહીં, સૌને. પછી સદાકાળ, હંમેશા, દિવસ ને રાત, સમયે સમયે, પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં, એના જ્ઞાનમાં જ્ઞાયક આત્મા જણાતો હોવા છતાં, અજ્ઞાની જીવને આશ્ચર્ય થાય એવી વાત છે કે અજ્ઞાની જ્ઞાનીને તો આત્માનો અનુભવ થાય ને આત્મા જણાય, પણ અજ્ઞાનીને એની જ્ઞાનની વર્તમાન વર્તી અવસ્થામાં આત્મા જણાય તો હા જણાઈ રહ્યો છે, જણાય જ રહ્યો છે, પણ તું એનો સ્વીકાર કરતો નથી, તું એનો નિષેધ કરે છે. એટલે તને આત્મા તારા જ્ઞાનમાં ઉપયોગાત્મક થઈને અનુભવમાં આવતો નથી. જણાય છે પણ એને જાણતો નથી, જણાઈ રહ્યો છે પણ એને જાણતો નથી, આને જાણે છે. શું કહ્યું? જણાઈ રહ્યો છે જ્ઞાયક આત્મા પોતાના જ્ઞાનમાં, પણ એને સ્વીકાર ન કરતા આ જણાય છે, આ જણાય છે. હવે જે જ્ઞાનથી ભિન્ન પદાર્થ છે એ એને જણાય છે, એની પાડે છે હા, અને જ્ઞાનથી આત્મા અભિન્ન છે એની પાડે છે ના. જેમ પ્રકાશ છે, કાલ દાખલો આપ્યો હતો, પ્રકાશ છે દીવાનો, તો દીવાના પ્રકાશમાં આ સોફાસેટ ને પ્રસિદ્ધ કરે છે તો કે હા પ્રકાશ છે, એ પર પદાર્થ જે પ્રકાશથી ભિન્ન છે, પ્રકાશથી તાદાત્મ્ય નથી, અનન્ય નથી, જુદી વસ્તુ છે. પ્રકાશ ભિન્ન અને સોફાસેટ ભિન્ન, બે જાત જુદી, આમાં કઈ પ્રકાશનો અંશ નથી, સમજી ગયા. હવે એ ભિન્ન પદાર્થને જુદી જાતના પદાર્થને પ્રસિદ્ધ કરે, અને એ જે પ્રકાશ છે એ દીપકને પ્રસિદ્ધ ન કરે એમ કોઈ કહે તો તમે હા પાડશો? હે, કે પ્રકાશ જે છે એના પ્રકાશક એવા દીપકને પ્રસિદ્ધ કરે જ છે, એમાં પ્રશ્ન શું છે? સમજી ગયા. એમાં તો એકદમ બધા હા પાડે, અને કોઈ જો ના પાડે તો તમે એને સમજાવો કે નહીં. જો એ પ્રકાશમાં પ્રકાશક એવો દીવો, પ્રકાશ એના પ્રકાશક એવા દ્રવ્યને, પર્યાય એના દ્રવ્યને જો પ્રસિદ્ધ ન કરે તો પ્રકાશ જ ન હોત, તો અંધકાર હોતી. કેમ કે બેને તાદાત્મ સંબંધ છે, પ્રકાશ અને પ્રકાશક, પર્યાય અને દ્રવ્ય એ તાદાત્મ્ય રૂપ વસ્તુ છે, એટલે પર્યાય દ્રવ્યને પ્રસિદ્ધ કરે જ છે. એમ જ્ઞાનમાં જ્ઞાયક જણાય જ છે. હવે જ્યાં આ વાત આવે ત્યાં જરાક વિચાર થાય છે કે આ વાત તો બરાબર છે, સમજી ગયા. પણ આ જ્ઞાનમાં આત્મા જણાઈ રહ્યો છે તો એમ પ્રશ્ન થાય કે જો જ્ઞાનમાં આત્મા જણાઈ રહ્યો હોય બધાને તો બધા જ્ઞાની થઈ ગયા. એમ પ્રશ્ન થાય ને કે જો જ્ઞાનમાં બધાને આત્મા જણાતો હોય તો બધા જ્ઞાની થઈ ગયા. ભાઈ બધા જ્ઞાનવાન છે પણ મારા જ્ઞાનમાં મારો આત્મા જણાય છે જે અભેદપણે છે એ જણાય છે એ સ્વીકાર નથી કરતો, પણ મને મારો આ પરપદાર્થ જણાય છે એટલે એનું લક્ષ બહાર ઉપર છે. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એના ઉપર લક્ષ નથી. જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક બેવડો સ્વભાવ છે, સ્વ પણ જણાય ને પર પણ જણાય એવો એનો બેવડો સ્વભાવ છે. અને જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ છે અને આત્મામાં જણાવવાનો સ્વભાવ છે. જેમ આ પર પદાર્થ જ્ઞાનમાં જણાય એવો એનો જ્ઞેયત્વ સ્વભાવ છે. અહીંયા જ્ઞાન છે અને આ બધું જ્ઞેય સ્વરૂપે છે. જ્ઞેય એટલે જ્ઞાનમાં વિષય થાય, જ્ઞાનમાં જણાય, એ જે જ્ઞાનમાં જણાય એ બધા પદાર્થને ભગવાન જ્ઞેય કહે છે. સમજી ગયા? હવે એ પર જ્ઞેય જણાય છે તો જો પર પદાર્થ જ્ઞેય સ્વરૂપે છે તો આત્મા અનાદિ અનંત એક દ્રવ્ય છે એનામાં પણ જ્ઞેયપણું છે તો એ સ્વજ્ઞેય કેમ ન જણાય? કે જણાય જણાય ને જણાય. મેં પેલા વાત કરી હતી કે જરાક વાત સૂક્ષ્મ છે તો ધીરજથી સાંભળવી અને ડિપોઝિટ રાખવી અને વારંવાર વિચાર કરવો, પણ આમ તો કરવું નહીં. સમજી ગયા? માટે આચાર્ય ભગવાન કહે છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળકોપાળ સૌને સદાકાળ અનુભવમાં આવવા છતાં પણ, આવતો હોવા છતાં પણ એટલે જણાવવા છતાં પણ એને જાણતો નથી, બીજાને જાણવા જાય છે. ઘટપટ આદિને જાણતું તેથી તેને માન, એના અસ્તિત્વને માને છે. આ ઘડો છે, કપડું છે. સમજી ગયા? જો એનું બુદ્ધિ આમ દુનિયાનો મોટો ખાં કહેવાતો હોય એને પૂછીએ કે તમને શું શું જણાય છે તો એ કહી દેશે કે આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે. મોટો પ્રોફેસર 10,000 pounds પગાર અઠવાડિયાનો, મહિનાનો નહીં. સમજી ગયો? સમજી ગયા? એને પૂછીએ કે તમને શું જણાય છે કે આ બધા ભાઈઓ બેઠા છે જણાય છે, બીજું કઈ જણાય છે કે ના, પોતે પોતાને જ ભૂલી ગયો. પણ બીજું કોઈ આમાં છે તો કે ના, બીજું કોઈ જણાતું નથી. પણ તમે, હા એ ભૂલાઈ ગયું તું, મૂળમાં ભૂલ. સમજી ગયા? મૂળમાં ભૂલ જગતના. એક વખત નદી કિનારે 10 છોકરાઓ બાળકો વિદ્યાર્થીઓ નાવા ગયા. નાવા ગયા તો નાય ને બહાર નીકળ્યા બધા. પછી વિચાર કર્યો કે આપણે ઘેરે જઈએ છીએ તો આમાં કોઈ ડૂબી તો નથી ગયો ને, લાવો આપણે, કારણ કે પછી જવાબ શું દેવો ગામમાં જઈને, માટે આપણે ગણી લઈને પછી આપણે જઈએ. તો લાઇન્સર ઉભા રહ્યો એટલે 9 જણા લાઇન્સર ઉભા રહીએ ને, એક જણા સામે ઉભે તહી ગણાય ને, ભીંડા ગણવા, 1, 2, 3, 4 નવું આવ્યા. પાછું વિચાર થયો કે સારું એક છોકરો ખોવાઈ ગયો પણ હમણાં બોલાય નહીં, બીજી વાર ત્રીજી વાર ગણી લઉં પછી કહું. અને 3 વાર ગણ્યા 9, પોકું મૂંડી રોવા મીડો કે શું થયું, તો કે આપણે 10 આવ્યા હતા 9 રહી ગયા, હવે આપણે જવાબ શું દેવો. એમાં 10 મીંડા પોક મૂકીને રોવા. સમજી ગયા? તાવ કોક ડાયો માણસ, કેટલાક છોકરાઓ કેમ બાળકો રોવો છો, શું તકલીફ પડી? તો કે શું અમે વાત કરીએ, અમે 10 આવ્યા હતા અને 9 રહી ગયા, હવે અમારે જવાબ શું દેવો ગામ વાળાને. કે ઓલો ડાયો માણસ આમ નજર કરી લીધી જરાક, કાની ભ્રમણા થઈ ગઈ છે એમ કે 10 તમે આવ્યા તો કા, 10 ના 9 થઈ ગયા તો કા, જો જો લાઈનમાં ઉભા રહ્યો, કે લાઈનમાં ઉભા રહ્યો આપણે તપાસ કરીએ. પછી 10 ગણી લીધા, પછી મોટેથી બોલવા મીડ્યા, તમારું નામ શું? તો કા, તો કે બોલો 1. એને ભાઈ બોલાયો 1. બીજાનું નામ તમારું શું? બોલો તમે 2. આમ 10 આંકડો આવ્યો 10. અરે ખુશી થઈ ગયા, અમે 10 થઈ, પણ 10 જ હતા, તમે 9 ક્યાં થયા છો તમે? આ એમ પોતે પોતાને ભૂલી ગયો છે અને આખો દરિયો ડોળ્યો. આ છે ને આ છે ને, બધાનું સમાધાન કરે, કોઈના કજિયા કરે તો એ થતા હોય તો એમાં મધ્યસ્થી થાય, શું ઇંગ્લિશમાં કે એને, આર્બિટ્રેટર. હવે દરિયો ડોળ્યો, બધાનું એને કર્યું પણ પોતે પોતાનું કર્યું નહીં, ખલાસ, એમ ને એમ જિંદગી પૂરી થઈ જાય. સમજી ગયા? માટે આચાર્ય ભગવાન કહે છે કે પેલા તું તારું તો કરે બાપા, કે તું કોણ છો, તું તારા આત્માને તો જાણ. કે તારા જ્ઞાનમાં ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, તો જણાઈ રહ્યો હોવા છતાં પણ હવે શું કહે છે, ક્યાં ભૂલ ખાય છે કે અનાદિ બંધના વસે, એટલે પર તરફનું લક્ષ કરીને પરને વશ થાય છે, પોતે સ્વતંત્રપણે પોતાના સ્વભાવને ચૂકી અને પરનું લક્ષ પોતે કરે છે, પરને વશ થાય છે, પર વશ કરાવતો નથી. પુત્ર પુત્રી દીકરો એક હોય તો એમને કે મારા પ્રત્યે તમે રાગ કરો, પણ ઓલે જ એમાં જોડાઈને મારું મારું કરે છે, સમજી ગયા? એ મફતમાં મળે છે પણ પાછો દીકરો એનો થાય નહીં, કેમ કે લંડનમાં જ્યાં લગ્ન કર્યા હતા છૂટો ગયો. રામ રામ કે અરે ભાઈ, પણ હવે મારી વૃદ્ધાવસ્થા છે, 5-10 વર્ષ તો રે. એ નહી, એમ કે છે હા મફતનો લેવા દેવા વગર. આ હા, આ અજ્ઞાન ના ખેલ બધા નાટક છે, અજ્ઞાન ના બધા નાટકો છે, સમજી ગયા? અજ્ઞાન ના નાટક છે. અનાદિ બંધના વસે, એટલે જે પોતે કર્મને વશ થઈ જાય છે, નિમિત્તને પરને વશ પોતે થાય છે. નિમિત્ત એમ કહેતું નથી કે તમે મારા સામે જોને રાગ કરો, પદાર્થ એમ કહેતું નથી કે અમારા પ્રત્યે રાગ કરો, પદાર્થ એમ કહેતું નથી કે અમારા પ્રત્યે દ્વેષ કરો, કેમ કે પદાર્થમાં કોઈ ઇષ્ટનિષ્ઠ વસ્તુ નથી, પદાર્થ પદાર્થ રૂપે છે. સોનું એમ કહેતું નથી કે અમારા પ્રત્યે રાગ કરો, પથ્થર એમ કહેતો નથી કે અમારા પ્રત્યે દ્વેષ કરો, પણ આ કલ્પના કરે છે કે સોનું સારું ને પથ્થર ખરાબ, કલ્પના કેવળ છે. રજકણ કે રીધી વૈમાનિક દેવની, સર્વે માયના એક પુદ્ગલ સ્વભાવ. જ્ઞાનીની દ્રવ્યદ્રષ્ટિ થઈ હોવાથી બધા પદાર્થો એને દ્રવ્યદ્રષ્ટિથી જોવે છે, અમને નિશ્ચયથી કઈ તફાવત લાગતો નથી, વ્યવહારથી જે તફાવત પર્યાયથી છે એ અમે ગૌણ કરીને દ્રવ્યને જોઈએ છીએ. બેના પરિણામનું જ્ઞાન છે, સોનું સોના રૂપે છે, લોઢું લોઢા રૂપે, પણ અમને બે પ્રકારની એના પરિણામને ગૌણ કરી અને સામાન્ય સ્વભાવથી જોઈએ તો લોઢાનું દ્રવ્ય હરખું અને સોનાનું દ્રવ્ય, દ્રવ્ય મૂળ દ્રવ્ય દ્રવ્ય હરખું, પર્યાયમાં ફેર, પર્યાયમાં ફેર, પણ પર્યાયથી અમે જોતા નથી, અમે તો દ્રવ્યથી જોઈએ છીએ. એમ અહીંયા કહે છે કે અનાદિકાળથી જીવ પોતે બંધના વસે, પર્યાયથી પરને નિમિત્તાધીન થઈને વસ પ્રવર્તે છે. બંધના વસે પર દ્રવ્યો સાથે એકપણાના નિશ્ચયથી મૂંઢ જે અજ્ઞાની એક મેઘ થઈ જાય છે રાગની હારે, કે રાગ અને આત્મા ભિન્ન છે એવું એને ભાન નથી, દેહ અને આત્મા જુદા છે એમ ભાન કરતો નથી. એક તો બુદ્ધિ એવી કરે છે પરની સાથે કે જુદાપણાનો એને વિચાર આવતો નથી. ભાઈ તમે જુદા છો, ભાઈ જુદા કેવી રીતે હોય, જ્યાં જાઉં ત્યાં એ દેહ તો આવે છે. તમે એમ કહેતા હો કે ઘર જુદું, કુટુંબ જુદું તો મને મગજમાં બેસે છે, પણ જ્યાં જાઉં ત્યાં દેહ તો સાથે આવે છે, તો જુદો કેવી રીતે? ત્યારે જ્ઞાની કહે કે આજે એક મરણ થઈ ગયું છે, તું મારી હારે આવજે. કે દેહને બાળે છે, જો આ દેહ જુદો ને આત્મા જુદો છે કે નહીં, દેહ નાશ થઈ જાય છે, રાગ થઈ જાય છે, માટે તું હજી વિચાર કર કે એક તત્વ નથી, એક જીવ ને બીજું અજીવ તત્વ. તો કે ઠીક, ચાલો દેહ જુદો ને આત્મા જુદો, પણ રાગ દ્વેષ થાય ને સુખ દુઃખ થાય પરિણામ, એ તો આત્મા છે ને, એનાથી આત્મા જુદો કોઈ મને અનુભવમાં આવતો નથી. દેહથી જુદો અનુભવમાં આવે, પણ આ રાગ દ્વેષ ક્રોધમાન માયાના પરિણામ થાય એનાથી જુદો મને અનુભવમાં આવતો નથી. કેમ નથી આવતો અનુભવ? ઠીક, જો સાંભળ ભાઈ, કે કાલે હું બેઠો હતો તમારી ઓફિસે અને તમે નોકર ઉપર ગુસ્સે થયા હતા. હા, કે ગુસ્સો તો ગુસ્સે, મને ક્રોધ આવી ગયો. ઠીક, કાલ ક્રોધ આવ્યો હતો એ તમે આજ વાત કરો છો મને, તો કાલના ક્રોધ આવ્યો હતો એમ તમે જાણો છો ને? તો કાંઈ તો જાણું છું, જાણનારો તો હું છું. ઠીક, તો આજે તમે વાત કરો છો ત્યારે ક્રોધ આવે છે? કે ક્રોધ નથી આવતો. તો ક્રોધ ભિન્ન ને જ્ઞાન ભિન્ન છે, જે મૂળો બે ભિન્ન છે એમાં ક્રોધ અને જ્ઞાન જો એક હોત જયભાઈ, તો તમે કાલના ક્રોધને યાદ કરતા આજે ક્રોધ આવવો જોઈએ. જ્ઞાનની સાથે વણાયેલો ક્રોધ હોય, જ્ઞાન અને ક્રોધ બે એક મેક એક વસ્તુ હોત, તો એક વસ્તુ ને યાદ કરતા એક વસ્તુ ની હારે બીજું હોય તો બીજું હારે ઉભું થવું જોઈએ. પણ તમે તો નિરાતે વાત કરો છો કે કાલે મને ક્રોધ આવ્યો હતો ને ખોટું થઈ ગયું, તો આજે ક્રોધ તો મારી સામે તમે કઈ કરતા નથી. ત્યારે ઓલો કે છે, વાત તમારી સાચી છે, ક્રોધ જુદો અને આ જ્ઞાન જુદું લાગે છે. આજે મને ખ્યાલ આવ્યો, મને આટલી ખબર નહોતી, સમજી ગયા. એમ જ્ઞાનીઓ અનેક પ્રકારે એને ભેદ જ્ઞાન નો મંત્ર આપી આપી અને પર ઉપર એકતા બુદ્ધિ પરની રૂચિ છોડાવી અને આત્માના સ્વભાવ તરફ એને લઈ જાય છે. એકદમ આ જે વાત છે ને એ આગમથી યુક્તિથી અનુમાનથી અને અનુભવથી સિદ્ધ થયેલી વાત છે. આ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે, આ અજ્ઞાની લખેલા ચોપડા નથી. અજ્ઞાની જેટલા લખે ને એને શાસ્ત્ર ન કહેવાય, ચોપડા કહેવાય. અને જ્ઞાની અનુભવી જે લખે ને એને આગમ અથવા શાસ્ત્ર કહેવાય. તો અહીંયા કહે છે કે અનાદિ બંધના વસે પર સાથે એકપણાના નિશ્ચયથી, એવો નિશ્ચય થઈ ગયો છે, ઘર મારું, કુટુંબ મારું, પૈસા મારા, દેહ મારો, એમાં શંકા ક્યાં છે? મારી ચીજ છે ને મારી કહું છું, એમાં શું? હું આજુબાજુ વાળાને મકાન એમ કહેતો હોય તો મારું તો બરાબર, પણ હું તો કહેતો નથી. આ મકાન મારું નથી તો કોનું છે? ભાઈ તારું નથી તો મારું નથી, તારા બાપનું છે. અરે ભાઈ તો ઉતાવળ થામાં શાંતિથી સાંભળ, જરા શાંતિથી સાંભળ ભાઈ, તારું નથી. ભાઈ શાંતિથી સાંભળ, આ તારા હિતની વાત છે. તું મારું મારું કરી રહ્યો છો, મકાન મારું, તો એમાં તું મરી રહ્યો છો, એમાં તને તારે મમતા ઉભી થાય છે અને મમતાથી તું દુઃખી થઈ રહ્યો છો. ભાઈ તારા સુખ માટે અમે કહીએ છીએ, તારું મકાન અમારે પડાવી લેવું છે ને વેચાતું લેવા આવ્યો છું એમ નથી કે તું તારી પાસે એમ કહેવું કે મકાન મારું નથી, પછી હું કહું તો મને આપી દે, હું લેવા નથી આવ્યો. હું તો એમ કહ્યું તું મમતા છોડી દે એના પ્રત્યે, તારી ચીજ નથી. જ્ઞાનીને કઈ જોતું નથી. જ્ઞાનીઓ તો કરુણા કરી અને એ કેમ સુખી થાય અને મમત્વ ભાવનું કેમ દુઃખ ટળે એને પ્રયોગ બતાવે છે. તો કે છે અનાદિકાળથી બંધના વસે પરદ્રવ્ય સાથે એકપણાના નિશ્ચયથી, એકપણ થતું નથી, દેહ ને આત્માને એક માને પણ એક થાય નહીં એમ રાગ અને કરતા હતા કે શુદ્ધનયનો પક્ષ કદી આવ્યો નથી. એટલે એના બે અર્થ થાય છે, એક તો શુદ્ધાત્માનો અનુભવ કદી થયો નથી એવો પણ એનો અર્થ છે. અને 11મી ગાથાના ભાવાર્થમાં છે ને પંડિતજીએ લખ્યું છે ને કે વ્યવહારનો પક્ષ પ્રાણીઓને અનાદાય કાળનો છે, શુદ્ધનયનો પક્ષ કદી આવ્યો નથી. એટલે એના બે અર્થ, શુદ્ધાત્માનો અનુભવ કદાચ થયો નથી કદી, મિથ્યા દ્રષ્ટિ હોય, અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય, અહીંયા આવેલો કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિ હોય તો એને પૂર્વ અનુભવ થઈ ગયો હોય. એટલે શબ્દ વાપરો કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને એમ, સાદી મિથ્યા દ્રષ્ટિ અહીંયા આવે છે, પૂર્વે સમ્યક પ્રાપ્ત થઈ ગયું હોય અને છૂટી ગયું હોય અને અહીંયા જન્મ લે છે શ્રીમદ રાજચંદ્રજી, એને અહીંયા જન્મ લીધો તો મિથ્યાત્વ સહિત જન્માતા, પૂર્વે એને અનુભવ થઈ ગયેલો, સમજી ગયા. એમ એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવાય. એક વખત થઈને છૂટી ગયું, મિથ્યા દ્રષ્ટિ તો ખરો પણ સાદી મિથ્યા દ્રષ્ટિ, એટલે શરૂઆત થઈ, મિથ્યા તો નહોતું ને આવ્યું એટલે સાદી શરૂઆત થઈ. એટલે એક વાર એને તડતો પડી ગઈ, મેરુ પર્વતની અંદર વીજળી તો પડી ગઈ, પણ એ મેરુ પર્વતના બે આમ હાંધે પણ હાંધો દેખાય. મિથ્યા દ્રષ્ટિના કાયદા કાનૂન બધા લાગી જાય, પણ એને બુકિંગ થઈ ગયું, રિઝર્વેશન થઈ ગયું. અવશ્ય અવશ્ય એ તો મોક્ષગામી જીવ થઈ ગયો, એટલે મોક્ષમાં જવાનો જ, એને લાંબો કાળ નથી લાગતો. તો વધારે વધારે કોઈ જીવ અર્ધ પૂતગલ પરાવર્તન રખડે, કોઈ જીવ કોક જ જીવ, એ તો સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. બાકી તો તાત્કાલિક એ તો એનું કારણ છે, એકવાર ઘર જોઈ લીધું છે ને, એકવાર ઘર જોઈ લીધું છે અને એ ભૂલો પડી ગયો છે લંડનમાં, સમજી ગયા, ઘર એને મળતું નથી. પછી સ્થિર પાછો વિચાર કરે આમ જુએ બરાબર, પાછો નકશો જુએ, આ નકશો હવે મળી જશે, સમજી ગયા? જુએ અને ભૂલી જાય તો પાછા રસ્તા ઉપર આવી જાય કે નહીં? એમ એક વાર એને આત્માનું ઘર જોયું, અનુભવ થઈ ચુક્યો, એટલે પાછો ભૂલો પડી જાય કોઈ કોક જીવ, ધારાવાહી બધાને રીએ એવું કઈ નહીં, કોક જીવ એવો હોય એની યોગ્યતા, એ યોગ્યતા તો પાછો એ પ્રાપ્ત કરી લે, એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવાય. અને અનાદિ મિથ્યા દ્રષ્ટિ કોઈ દી એને અનુભવ નથી કર્યો, તો કે છે શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી, એટલે કે શુદ્ધ આત્માનો અનુભવ નથી કર્યો કદી, એવો અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ, એને અનુભવની અપેક્ષા એ શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી, એવો અર્થ થાય. બીજો અર્થ એવો છે કે શુદ્ધ નયનો પક્ષ કદી નથી આવ્યો, એટલે જે અપૂર્વ નિર્ણય શુદ્ધ આત્માનો એને કરવો જોઈએ, એ પણ એને કદી નથી કર્યો. એ મોહનભાઈ એમ જાણ એક પ્રકાર છે. તે વાત વિશેષ સમજાવે છે. હવે જ્યારે આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં પણ એમ કહે છે કે ભગવાન આત્મા છે, એની સાથે અનાદિકાળથી રાગ દ્વેષના પરિણામો મિશ્રિત થઈ ગયેલા છે, ભેળસેળ મિશ્રિત છે. અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો એટલે રાગ દ્વેષ ક્રોધ માન માયા એવા વિકારી ભાવો જે ભેદભાવો છે પર્યાયના તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં, એટલે મિશ્રિતપણું જે છે ને એ જુદાપણું બતાવે છે. મિશ્રિત શબ્દ દૂધ ને પાણી મિશ્ર થઈ ગયું છે. મિશ્ર એમ કે છે કે દૂધ ને પાણી જુદા છે. મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી એટલે ચતુરાઈથી હોશિયારીથી ભેદ જ્ઞાનમાં પ્રવીણ, જ્યાં જો અહીંયા આખા સમયસારમાં ભેદ જ્ઞાનથી શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય એમ કહ્યું છે. ભેદ જ્ઞાન જ હથિયાર છે. એ ભેદ જ્ઞાનના બે પ્રકાર છે, એક સવિકલ્પ ભેદ જ્ઞાન અને એક નિર્વિકલ્પ ભેદ જ્ઞાન. પેલા સવિકલ્પ ભેદ જ્ઞાન આવે, એના લક્ષણથી જુદું પાડે કે દેહનું લક્ષણ એ પૂદગલ છે, અજીવ તત્વ છે, હું જાણનાર જીવ છું, આશુભાશુભ ભાવ થાય છે એ આકુરતા લક્ષણ છે, એમાં જડ અચેતનપણું છે, પોતાને જાણતું નથી, આત્માને જાણતા નથી, અને હું તો એક જાણનાર છું એમ જાણીને આત્માને આશ્રય વચ્ચેનું અને આત્માના અજીવ વચ્ચેનું એ વારંવાર ભેદ જ્ઞાન કરે, એને પેલા વિચારકોટીમાં ભેદ જ્ઞાન કરે, જ્ઞાનની લેબોરેટરીમાં બે તત્વને જુદા મૂકે અને જુદા મૂકીને જ્ઞાનની લેબોરેટરીમાં તપાસે તો એને જ્ઞાન જવાબ આપે કે આ સ અને આ પર. એમ વારંવાર એ ભેદ જ્ઞાનનો સવિકલ્પ ભેદ જ્ઞાનનો પ્રયત્ન કરે, પછી એને એમાં અભેદનું જ્ઞાન થાય, એ પણ વિકલ્પાત્મક. પછી રાગથી હું ભિન્ન છું અને જ્ઞાનથી અભિન્ન છું, પેલા શરૂઆતમાં કરે જ્ઞાનમય છું ને રાગમય નથી, પછી એ લેસન પાકું થઈ ગયું કે હું રાગમય છું જ નહીં ને, પછી રાગમય નથી એ મારે શા માટે વિચાર કરવો? બસ એ સેકન્ડ સ્ટેજ આવ્યું કે હું તો જ્ઞાનમય છું. અભેદનો પક્ષ આવ્યો, પછી અભેદનો જે પક્ષ આવ્યો એ જે અભેદ ને વારંવાર ઘૂંટણ કરે છે એના તરફ એની વલણ વધે છે, તો એ અભેદનો પક્ષ એટલે જે વિકલ્પ એ છૂટી અને અભેદનો અનુભવ થઈ જાય. આવી સ્થિતિ થાય છે, એમાં મૂળ કારણ ભેદ વિજ્ઞાન છે. અને જે ભેદ જ્ઞાનનો વારંવાર વિચાર તે વ્યવહાર છે. કોઈ એમ કહે કે સોનગઢના સંત વ્યવહારને માને છે કે નહીં, કે વ્યવહારને વ્યવહારના સ્થાનમાં હોય એમ જાણે છે, વ્યવહારથી લાભ થાય એમ માનતા નથી, પણ વ્યવહાર છે એમ જાણે છે. હવે જયારે શુદ્ધાત્માની પ્રાપ્તિ પ્રગટ પ્રત્યક્ષ ન થાય ત્યાં સુધી એને ભેદ જ્ઞાનના જે વિચારો આવે છે એનું નામ વ્યવહાર છે, પૂર્ણ કરવું એનું નામ વ્યવહાર નથી. મોહનભાઈ, પુણ્યના પરિણામ કરવા જેવા છે એ વ્યવહાર નથી, તો અજ્ઞાન છે. પણ પુણ્યને પાપના પરિણામ આવે એનાથી હું જુદો જ્ઞાનમય આત્મા છું એમ વારંવાર 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 વિચાર કરે એનું નામ સવિકલ્પ ભેદજ્ઞાન, એટલે એનું નામ વ્યવહાર. એ વ્યવહાર નિશ્ચયને અનુકૂળ છે. એ જે વ્યવહાર છે એ નિશ્ચયની પ્રાપ્તિમાં અનુકૂળ નિમિત્ત છે, અનુકૂળ નિમિત્ત. પણ એ છે તો પ્રાપ્ત થાય એમ નથી, પણ જેને પ્રાપ્ત થવાનું હોય એને શરૂઆતમાં આવા ભેદ જ્ઞાનના વિચાર આવે એને ભગવાન વ્યવહાર કહે છે. લ્યો, આજ કળા છે. અજ્ઞાની પાસે બીજું હથિયાર નથી. અજ્ઞાની પાસે બીજું શું હથિયાર છે? અજ્ઞાની પાસે કઈ હથિયાર નથી. પૈસા વાપરવાથી ધર્મ થતો નથી, મંદિર બંધાવવાથી ધર્મ થતો નથી, પુણ્ય કરે તો ધર્મ ન થાય, ઉપવાસ કરે 8-8 દિના તોય ધર્મ ન થાય, ત્યારે શું કરવું? સમજી ગયા? જયંતિભાઈ ના કાકા છે છોટુભાઈ વિરાણી, વિરાણી કુટુંબ અમારા રાજકોટમાં બહુ સમૃદ્ધ અને ખાનદાન, સમજી ગયા, બહુ પ્રસિદ્ધ કુટુંબ. એમના કાકા છોટુભાઈ વિરાણી રાત્રે એ વખત ગુરુદેવને પ્રશ્ન કર્યો. રાજકોટમાં પધાર્યા હતા ગુરુદેવ, ત્યારે આવે વ્યાખ્યાનમાં આવે, રાત્રે આવે. રાત્રે પ્રશ્ન કર્યો કે સાહેબ, આપ કહો છો કે શુદ્ધાત્માનો અનુભવ થાય ત્યારે જ ધર્મની શરૂઆત થાય, તેની પહેલા ધર્મની શરૂઆત થાય નહીં. તો એક પ્રશ્ન મને ઉઠે છે કે પાપના પરિણામ તો અમારે કરવા નથી અને અનુભવ થતો નથી, તો પછી વચ્ચેનો રસ્તો પૂર્ણ કરવું કે નહીં? એવો પ્રશ્ન, પ્રશ્ન તો થાય ને. આખા જગતનો પ્રશ્ન છે, આ એનો પ્રશ્ન નથી, આ તો આખા જગતનો પ્રશ્ન છે. કે પાપના પરિણામ કરીએ તો નરક નિગતમાં ચાલ્યા જાય, દુઃખી તો થવું નથી, થવું છે સુખી. અને સુખનો રસ્તો તમે બતાવો છો કે શુદ્ધાત્માનો અનુભવ કરો, એનું લક્ષ કરો, એની ઓળખાણ કરો, એને ત્યાં સુધી પહોંચાતું નથી, પાપ કરવું નથી, તો પછી વધતો રસ્તો પૂર્ણ કરવું કે નહીં? એવો પ્રશ્ન કર્યો ગુરુદેવે. એવો ઉત્તર આપ્યો કે ભાઈ, જયારે જયારે પુણ્યના પરિણામ આવે, જોજો એનો જવાબ, પુણ્ય કરવું કે નહીં એનો એમ જવાબ ના આપ્યો, કરવું એમ ના, ન કરવું એમ નહીં, કઈ જવાબ ના આપ્યો. શું જવાબ આપ્યો? કે પુણ્યના પરિણામ જયારે જયારે આવે ભાઈ, ત્યારે એમ વિચારું કે આ પુણ્યના પરિણામથી હું જ્ઞાનમય આત્મા જુદો છું. વેદ જ્ઞાન નો મંત્ર આપ્યો, આવી ગયું ને. એ તો ઓલી વાત તો મૂળ રાખી કે શુદ્ધ આત્માનો અનુભવ થાય ત્યારે ધર્મની શરૂઆત થાય. હવે શુદ્ધ આત્માનો અનુભવ ન થઈ શકે તો શું કરવું? કે વારંવાર પુંજના પરિણામથી શુદ્ધ આત્મા ભિન્ન છે એમ વારંવાર વિચારવું. કઈ પ્રશ્ન જ નથી. જે પરિણામ આવે એનાથી જુદો ભગવાન આત્મા હું જ્ઞાનાનંદ આત્મા છું એમ વારંવાર શુદ્ધાત્માનું સ્મરણ કરવું. શુદ્ધાત્માનું સ્મરણ કરતા કસાયનું વિસ્મરણ થઈ જાય. પુણ્ય ને પાપ બે કસાય છે, એક સોનાની બેડી ને એક લોઢાની બેડી. દુઃખી કોણ થાય કે ભાઈ તમને બેડી તો નાખશું, ચાલો તમને સોનાની બેડી નાખશું, તો કોણ તૈયાર થાય? અરુણભાઈ કહેજો મને. નહીં, સોનાની હો. જયંતિભાઈ કોઈ આ પાડે? અરે ભાઈ સાહેબ, અમારે સોનાની બેડી નથી પહેરી. હે, બંધન સોનાની બેડી. શાસ્ત્રમાં પાઠ છે, પુણ્યનો રુચિ ને પુણ્યનો પ્રેમ જીવને મારી નાખે છે. પાપની રુચિ ને પાપનો પ્રેમ કોઈ ન કરે, પણ પુણ્યની રુચિ ને પુણ્યનો પ્રેમ અજ્ઞાની જીવ કર્યા વગર રહેતો નથી. જો એ પુણ્યની રુચિ છૂટીને આત્માની રુચિ થઈ તો બેડો પાર. પુણ્ય ના છૂટે, પુણ્યની રૂચિ છૂટે. પુણ્યના પરિણામ તો આવે, દયા દાન કરુણા કોમળતા સ્વાધ્યાય ચિંતન મનન સત્સમાગમ યાત્રાનો ભાવ આવે, ભગવાનની પૂજાનો ભાવ આવે, એ બધું દેવદર્શનના ભાવ આવે ખરા, પણ એની રૂચિ નહીં. કરતું તો છૂટી જાય, સ્વામી નહીં એનો, મારી ચીજ નથી, આ ચીજ મારી નથી. આહા, મારું તો એ જ્ઞાન છે કે ત્રણેય કાળ મારી સાથે આવે. જ્ઞાન છૂટે નહીં અને પુણ્ય ટકે નહીં. કેમ પુણ્ય ટકે? કેમ કે પુણ્ય વિભાવ ભાવ છે. પાપના પરિણામ અને પુણ્યના પરિણામ વિભાવ ભાવ છે, એ ટકે નહીં. એ ક્યાંથી ટકે? અને જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, એ જાય નહીં કોઈ દી. પુણ્ય રે નહીં અને જ્ઞાન જાય નહીં. અને આનંદ આવે, બોલો શું કે?
જ્ઞાનના પક્ષની મુખ્યતા રહેવી જોઈએ.
બસ એને જ્ઞાનને પકડી રાખો તો અજ્ઞાન દૂર થઈ જાય. ગ્રહણપૂર્વક ત્યાગ, જ્ઞાનનું ગ્રહણ ને અજ્ઞાનનો ત્યાગ, સમય એક. એ વાત કરે છે કે પર્યાયના ભેદભાવો તેમની સાથે મિશ્રિત પણ હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી, સર્વ પ્રકારે દ્રવ્યથી ભિન્ન, ક્ષેત્રથી ભિન્ન, કાળથી ભિન્ન, ભાવથી ભિન્ન, મારો ભગવાન આત્મા જે છે એ રાગાદિથી, કર્મથી અને દેહથી અને સંયોગથી તદ્દન ભિન્ન છે, અલગ છે. એમ ચારે બાજુથી ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી આ અનુભૂતિ છે તે જ હું છું. અનુભૂતિ એટલે જ્ઞાયક ભાવ, ત્રિકાળ જ્ઞાયક ભાવ. અનુભૂતિ એટલે પર્યાય ન લેવી, અનુભૂતિ એટલે જ્ઞાન સ્વરૂપી જે ભગવાન આત્મા છે તે જ હું છું, એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું. એમ જે મિશ્રિત થઈ ગયો છે રાગની હારે, અને પછી એનો કરે છે ભેદ જ્ઞાન, કે આ રાગની હું, જ્ઞાન હું, અખંડ જ્ઞાનાનંદ આત્મા તે હું છું, અનુભૂતિ માત્ર, જ્ઞાન માત્ર હું છું, અને રાગ એ મારું સ્વરૂપ નથી, એ વિભાવ છે, દુઃખદાયક ભાવ છે. એ તો છોડવાયોગ છે, છોડવાયોગ છે એટલે એની રૂચિ છૂટે છે, એનું સ્વામીપણું છૂટે છે. સમજી ગયા? કે આ ચીજ મારી નથી, એના પ્રત્યે ઉદાસ થઈ જાય. એવું ભેદ જ્ઞાન વારંવાર કરતા એક સમય એવો આવે છે કે અનુભૂતિ તે જ હું છું, એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું આત્મજ્ઞાન. શાસ્ત્ર જ્ઞાન નહીં, શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન જ નથી, એ તો જ્ઞેય છે. આ આત્મા જેવો જૈણો તેવો જ છે. જેવો આત્માનો અનુભવ થયો કે હું તો જ્ઞાનમય આત્મા છું, એમ જ્ઞાન દ્વારા, અતિન્દ્ર જ્ઞાન દ્વારા પોતાના શુદ્ધાત્માનો અનુભવ થયો, ત્યારે અનુભવ થતા આ આત્મા જેવો જાણ્યો એટલે અનુભવ્યો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે, એવું શ્રદ્ધાન પ્રગટ થયું. જેવો અનુભવમાં આવ્યો આત્મા, એવું જ પ્રતીતિ, એવું જ શ્રદ્ધાન એને થઈ ગયું. એનું નામ સમ્યક દર્શન. એવું શ્રદ્ધાન ઉદય થાય છે એટલે પ્રગટ થાય છે, ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી, જ્યારે જ્ઞાનને દર્શન પ્રગટ થયું ત્યારે રાગથી હું ભિન્ન છું એવો ભેદ થવાથી, જુદાપણું જાણવાથી, નિસંગ ઠરવાને સમર્થ થવાને લીધે, તેથી શુદ્ધ આત્મામાં એ વારંવાર ઠરે છે, રાગથી હું જુદો છું એવું જ્યારે ભેદ જ્ઞાન થયું ત્યારે એ ઉપયોગ પરની સન્મુખથી હટીને આત્મસન્મુખ થાય છે વારંવાર, તો કહે છે કે એવા થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું. આત્માનું આચરણ, શુભ ભાવનું આચરણ નહીં, આત્માનું આચરણ એટલે આત્મામાં રમણતા, લીનતા, સ્થિરતા, એકાગ્રતા, એવા આત્માના જે આત્મામાં પરિણામ થાય એને ભગવાન ચારિત્ર કહે છે. તો એ આચરણ ઉદય થતું, ચારિત્ર ઉદય થતું આત્માને સાધે છે, એ શુદ્ધ આત્માની સાધના કરે છે જ્ઞાન દર્શન ચારિત્ર વડે, પોતાના આત્માને સેવે છે. સાધુ એને કહેવાય કે જે શુદ્ધ આત્માને સેવે તેને સાધુ કહેવાય. રાગને સેવે તે સાધુ નથી. સાધુ આચાર્ય ઉપાધ્યાયને જે સાધુ છે એ નિરંતર શુદ્ધ આત્માની સાધના કરે છે, એની જ ઉપાસના, એની જ સેવા, એમાં જ એકાગ્ર થઈને લીન થતા હોય, પ્રયત્ન કરતા હોય, એનું નામ સાધુ છે. એવું આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. સાધ્યો જે આત્મા છે એને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે. સાધ્યો જે મોક્ષ છે એ મોક્ષની પ્રાપ્તિનો ઉપાય, મોક્ષનો માર્ગ છે, કે જે મોક્ષના માર્ગ દ્વારા શુદ્ધાત્માની સેવા ચાલે છે, જ્ઞાન દર્શન ચારિત્ર વડે આત્મામાં વારંવાર એકાગ્ર થાય છે, એમાં લીન થતા એને શુક્લ ધ્યાનની શ્રેણી આવે છે અને ત્યારે સાધ્ય એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એક જ આત્માના અવલંબને મોક્ષનો માર્ગ પ્રગટ થાય છે. આત્માના અનુભવથી ધર્મની શરૂઆત, આત્માના અનુભવથી ધર્મની વૃદ્ધિ અને આત્માનો ઉગ્ર અનુભવ ધર્મની પૂર્ણતા. ધર્મની આદિ, ધર્મનો મધ્ય અને ધર્મનો પરિપૂર્ણતા અંત એ આત્માના અનુભવથી થાય છે. આત્માનો અનુભવ કહો કે વિતરાગ ભાવનો અનુભવ કહો કે આનંદનો અનુભવ કહો, એ બધી એકાર્થવાચક છે. હવે એક ત્રીજો પારો છે, એ બહુ સારો છે, ઊંચો છે, સમજવા જેવો છે. આ સમજવાથી આ ત્રીજો પારો જે આવે છે એ જો એના જ્ઞાનમાં બેસી જાય તો એને શુદ્ધાત્માનો પક્ષ જલ્દી આવે અને શુદ્ધાત્માનો અનુભવ પણ જલ્દી થઈ, બહુ ટાઈમ ના લાગે એવી એક અપૂર્વ વાત આ ત્રીજા પારામાં છે. દિગંબર શાસ્ત્રોમાં ઘણા શાસ્ત્રો છે, કોઈ શાસ્ત્રમાં આવી વાત નથી. સમયસારમાં પણ કોઈ જગ્યાએ આવી વાત નથી. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર જે પાંચ પરમાગમ છે એમાં કોઈ જગ્યાએ આવી વાત નથી આવી. એવી વાત અહીંયા ત્રીજા પારામાં આવે છે કે જે બહુ મહત્વનો છે અને સમજવા જેવો છે અને સમજી શકાય એવો છે. અત્યાર સુધી જેટલું ચાલ્યું એ કદાચ અઘરું કોઈને પડ્યું હોય, પણ જે આ વાત આવશે એ તો એકદમ સહેલી સટ છે, બધા સમજી શકે એવી એક વાત છે. જરાક એને આશ્ચર્ય લાગશે, પેલા આશ્ચર્ય લાગશે પણ સમજી શકાય એવી વાત છે. શું કહે છે? પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાલ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં શું કહે છે? કે નાના મોટા બધાને એકેન્દ્રીથી માંડીને સંગની પચીન્દ્રી જીવ બધા અજ્ઞાની પ્રાણીઓ, ભલે અજ્ઞાની પ્રાણી હોય તો પણ એની પાસે ઉપયોગ નામનું લક્ષણ છે, જાણવાની નિરંતર ક્રિયા ત્યાં જ કરે છે. જો જાણવાની ક્રિયા કોઈ જીવમાં ન થતી હોય તો એ જીવ જ ન રહે, તો જડ થઈ જાય. જાણવાની નિરંતર ક્રિયા ચાલે છે. પછી કોને જાણે છે ને કોની નથી જાણતો એ હમણાં વિષય ન લેવો, પણ જાણવું 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 નિરંતર થયા કરે છે. જાણવાની દશા એનો અભાવ ન થાય, જાણવાનો વ્યાપાર જાણવું 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 થયા જ કરે. ઊંઘમાં પણ એ જાણવાની ક્રિયા બંધ નથી થતી, એનો ઉપયોગ લબ્ધરૂપ થઈ જાય, પણ જાણવાની જે ક્રિયા ચાલે છે જાણવાની એ તો ઊંઘમાં પણ ચાલે જ છે અને જાગ્રત અવસ્થામાં પણ જાણવાની ક્રિયા ચાલે. ચોવીસે કલાક મનુષ્યને નહીં, જીવ માત્ર, કીડી મકોડી હાથી આ ફૂદડા ઉડે છે એ સમજી ગયા, જીવ માત્ર એની દશામાં જાણવું જાણવું થાય છે. હવે એ એમ કહે છે કે જે જાણવાની દશા થાય છે ને એમાં ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, પોતાની જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્મા એમાં જણાઈ રહ્યો છે, પણ આ જાણનારો તે હું એ સ્વીકાર નથી કરતો. જણાય તો રહ્યો જ છે. વર્તમાનવર્તી જ્ઞાનની અવસ્થામાં પર્યાયમાં એનું દ્રવ્ય જણાઈ ગયું છે, કેમ કે પર્યાય છે આત્માની, અને એ જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છતા છે, શુદ્ધતા નથી. સવારે આવ્યું તું જ્ઞાતુતા, જેમ દર્પણની સ્વચ્છતા છે એમ સ્વપરને જાણવાની જ્ઞાતુતા છે. સવારે 19 નંબરની ગાથા બહુ સારી ચાલી. કે શુદ્ધતા તો ક્યારે કહેવાય? કે જયારે સમ્યક દર્શન થાય, આત્માનો અનુભવ થાય, ત્યારે એને શુદ્ધતા કહેવાય. સમ્યક જ્ઞાન નામ પામે, પણ સમ્યક જ્ઞાન નામ ન પામે અને એ જ્ઞાનનું નામ હજી મિથ્યા જ્ઞાન છે, આત્માનો અનુભવ નથી, તો પણ જીવ માત્રને પછી ભવી હો કે અભવી, એક ઇન્દ્રિયનો જીવ હોય, બે ઇન્દ્રિયનો કે ત્રણ ઇન્દ્રિયનો, કોઈ પણ જીવ હોય, જીવ માત્ર લઈ લેવા, એ બધા જીવોને એના વર્તમાન વર્તા જ્ઞાનમાં ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અનુભવમાં આવે છે એટલે એનો પ્રતિભાસ ત્યાં જ કરે છે, જણાય છે એને. એનામાં જ્ઞાનની પર્યાયમાં સ્વ અને પર એનો પ્રતિભાસ કરવાની એનામાં શક્તિ છે, કેમ કે જ્ઞાનનો સ્વભાવ જાણવું છે અને આત્માનો જે સ્વભાવ છે ત્રિકાળ, એનામાં જ્ઞેયત્વ હોવાથી જ્ઞાનમાં વિષય થઈ જાય છે. અને આ પર પદાર્થો પણ જ્ઞેય હોવાથી વર્તમાન જ્ઞાનની પર્યાયમાં વિષય થાય છે. જણાય તો છે, સમયે સમયે સ્વ અને પર બે જણાઈ રહ્યા છે, પણ એનું લક્ષ્ય આત્મા ઉપર નથી, એનું લક્ષ્ય પર જ્ઞેય ઉપર છે. એટલે એમ થાય છે કે આ ભેદ જણાય છે, એ એનું લક્ષ્ય બહાર છે અને